કોઈ પણ વ્યક્તિને પૂરેપૂરો સંતોષ આપવો. અતિ પીડિત હોય, ભયંકર દુઃખી હોય, જેને કોઈ આશરો ક્યાંયથી ન મળતો હોય, અને એવી વ્યક્તિને કોક આશ્વાસન આપવા વાળું મળી જાય ત્યારે એને એમ થાય કે હું મને નરકમાંથી બહાર કાઢનાર કોક મળ્યું. બાકી દુઃખની અવસ્થા એટલી બધી પીડાવાળી, એટલી બધી અસહ્ય વેદના હોય કે માણસ સહન ન કરી શકે. કઈ કઈ જી એક એવી સ્થિતિમાં છે, પૂરા સમાજની વચ્ચે માત્ર એક જ, જેને કોઈ સહારો નથી, કોઈ આશરો નથી, કોઈ એની સામે જોવા માટે તૈયાર નથી. અને જયારે હૃદયથી માણસ એમ થાય કે હવે મારું કોઈ નહીં, કોઈ મને ખબર પૂછનાર કે મારી સામુ જોનાર સરખું નથી, ત્યારે એ માત્ર ભગવત શરણે જાય કે પ્રભુ હવે આ જગતમાં મારું કોઈ નથી, કોઈ આશરો નથી. અને જયારે કોઈનો આશરો ન મળે ને અશરણ નો શરણ જયારે ભગવાન, જેનો કોઈ ન હોય અશરણ, એનો શરણ બને, ત્યારે એના આંખના આંસુ લૂછવા વાળા, એને દુઃખને સહાનુભૂતિ આપવા વાળા. અને એવી વ્યક્તિને જે સહાનુભૂતિ એના દુઃખનો ભાગીદાર થાય ને, એને એની એ ક્રિયાને ઈશ્વર પૂજન કહ્યું છે. એન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપિ દેહિન સંતોષમ જનેદ પ્રાજ્ઞ તદેવ ઈશ્વર પૂજનમ. આવી દુઃખીમાં દુઃખી અતિ પીડિત વ્યક્તિને કોઈ સહારો મળી જાય ને કોઈ આશ્વાસન આપનાર જાય ને, તો એ વ્યક્તિ જાણે કોઈ સામાન્ય વ્યક્તિ, કોઈ દુઃખીને સહાનુભૂતિ નથી આપતો, પણ એ ભગવાનનું પૂજન કરી રહ્યો છે. આમ કૈકેયીજીને કરી પ્રબોધ, પરિતોષ, પૂરેપૂરો સંતોષ આપ્યો. ઉપર છલ્લું નહીં કે ભાઈ હવે જવાનું છે ને વ્યવહાર કરવાનો છે, માટે ચાલો ને જઈને આવતા રહીએ, જેમ બેસણામાં મોડું દેખાડીને આવતા રહ્યા, પણ એમ નહીં, બધી જ રીતે સંતોષ આપી અને શાંત કરીને કરી પ્રબોધ પરિતોષ, એને પૂરેપૂરો સંતોષ થાય કે હાશ મારું દુઃખ દૂર થયું, અને એનું અંતઃકરણ પછીથી બિલકુલ નિર્દોષ બની જાય. તો ભગવાને પણ કૈકેયીજીને ખૂબ જ સારી રીતે પરિતોષ કર્યો, પણ ત્રણેય માતાઓને, કારણ સમાચાર જુદું નથી સાંભળ્યા ભગવાને, એ તો અંતર્યામી છે કે ત્રણેયના મોડા એક સરખા મ્લાન કેમ છે. ભગવાન તો અંતર્યામી છે એટલે ત્રણેયને એક સરખું આશ્વાસન આપ્યું, કારણ ત્રણેય એક સરખા દુઃખી છે. એમાં વિશેષ દુઃખ હોય તો કૌશલ્યાજીને હોય, કારણ કે દીકરો વનમાં ગયો, પોતાના પતિ પણ ગુમાવી બેઠા છે. તો આમ ત્રણેય માતુઓને ભેટી રઘુબર માતુ સબ, બધાના અંતઃકરણને ટાઢા પાડ્યા, ધીરજ બંધાવી દીધી કે જે આવ્યા છે બધા જ ભગવાનને તો બધા જ પોતાના જ ગણાય ને, પારકા કોને ગણવા. સમોહમ સર્વભૂતેષુ, બધાને માટે સરખા છે. તો ભગવાને કોઈ પણ વેરો આત્રો રાખ્યા સિવાય બધાને એક સમાન રીતે આશ્વાસન આપ્યા, કરી પ્રબોધ પરિતોષ, અને જે થવાનું હતું એ થઈ ગયું, હવે એનો શોક ક્યાં સુધી કરશો. ક્યાં સુધી દુઃખી થયા કરીશું, કઈ પણ ગુમાવ્યાની માણસને વેદના હોય છે ને, બહુ ભયંકર હોય છે, એ વેદના જલ્દી હટતી નથી, અને એનું ઓસડ એકમાત્ર સમય, દુઃખનું ઓસડ દાડા. જેમ દિવસ વીતતા જાય એમ પાછું શાંત થતું જાય. ડાક્ટરે પાટા બાંધે ને ઓપરેશન કર્યા પછી એને ખબર છે કે હિલિંગ પ્રક્રિયા છે ને એ તો પ્રાકૃતિક છે, એ ઘા રૂઝાવવાનો જ છે, પણ છતાં ઉપર પાટાપિંડી કરવી પડે. એમ દુઃખના દિવસો ધીરે 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 ઓસરતા જવાના જ, પણ કોક ઉપર સહાનુભૂતિનો મલમ લગાડનાર તો જોઈએ ને. તો ભગવાને કહ્યું, હે માં અંબ ઈશ આધીન ગતિ, આખું જગતનું ચક્ર ઈશ્વરને આધીન છે, એમાં કોઈ કોઈનું નથી ચાલતું, ક્યાંય નથી ચાલતું. અને જો નિપજે નરથી તો કોઈ ન રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. પણ ભગવાને નરસિંહ મહેતાની જે વાત છે, ભગવાનની વાત બંનેમાં એક સરખું છે. અંબ ઈશ આધીન ગતિ માં, પાછું અંબ કહ્યું માં આ કોઈ કોઈને દોષ આપવા જેવો નથી. કૌશલ્ય, હવે જાણે કૌશલ્યાજીને સમજાવતા હોય, માં કોને દોષ આપીશ, કઈ કઈને, કે ઘરના પરિવારની અંદર. અને જો ઘરના પરિવારની અંદર કોઈ પણ દોષિત હોય છતાંય એની સાથે સહાનુભૂતિ દાખવવામાં આવે ને, તો જતે દિવસે પાછું બધું જ એક સમરસ થઈ જાય વાતાવરણ. પણ જો એની એના માટે પૂર્વગ્રહ રાખ્યો ને, તો તિરાડ વધતી જવાની અને પછી ખીણ બની જાય, અને ખીણ પછી જીવનભર પેઢીઓ સુધી એ ખીણ ન પુરાય. ભગવાને જોયું કે અહીંયા શહેજ પણ તિરાડ રહેવા દેવી નથી. કૈકેયીજીની સાથે તો બહુ સારામાં સારી રીતે વ્યવહાર કરી લીધો, પણ હવે માને કહ્યું છું, માં આવો કોઈ વ્યવહારિક અંદરનો શહેજ પણ કુભાવ રાખશો નહીં, કારણ ઈશ આધીન ગતિ, આ બધું જ આખું જગત ઈશ્વરને આધીન છે, બધું એની મરજી પ્રમાણે જ ચાલતું હોય છે, અને જે કઈ છે એ એનું જ સર્જન છે. પછીથી આપણે જ અજ્ઞાનવશ થઈ પૂર્વગ્રહ રાખી અને કોઈ કોઈની સાથે મનના મેલ રાખીએ અને ભેગા ન થવાય, એમાં ભગવાનનો શું દોષ. પણ મનમાંથી કાઢી નાખતા શીખીએ ભગવાન પાસેથી. માનસ રામચરિત્ર જે કઈ આપણને શીખવે છે એ બધો જ લગભગ વ્યવહાર શીખવે છે, અને આપણા જીવનનો વ્યવહાર આપણને દેખાય કે જેમ આયનામાં આપણું મોઢું દેખાય, આપણે આખા દેખાઈએ, એમ આ રામકથાના વ્યવહારમાં આપણે આપણે આખા ઉભેલા દેખાતા હોઈએ. કે આ મને સ્પર્શે છે ખરું, અને છતાંય એના પ્રત્યે ઉપેક્ષા દાખવામાં આવે, દેખાતું હોય છતાંય. તો અંબ ઈશ આધીન ગતિ, તે વખતે એમ થાય કે જે જેના કર્મ હોય એ પ્રમાણે ઈશ્વર એને ફલ ભોગાવડાવતો હોય છે. આમ અંબ ઈશ આધીન ગતિ કહીને બધાને નિર્દોષ કરી દીધા ભગવાને, કોઈને દોષ નથી. કૈકેયીજીનો પણ દોષ નથી, ભરતજીનો પણ દોષ નથી. અને કદાચ કોઈક એમ કે આટલી બધી ઉંમરે મારા દશરથજી આ શું કર્યું, તો કે એમનો પણ દોષ નથી. જે થાય છે તે બધું જ ઈશ્વર આધીન જ છે. આપણે ન કરવા ઈચ્છતા હોઈએ છતાંય થઈ જતું હોય, શું કરશો. ત્યાં ભગવાને ગીતામાં કહ્યું, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે ભય વર્તંત ઇતિ ધારયન, બસમાની લખાવ, એ ઇન્દ્રિયો પ્રમાણે શરીરમાં ગોઠવણ છે, થયા કરે, ચાલ્યા કરે છે. એમ સમજીને આપણે આપણો રસ્તો છોડવો નહીં. જે થયા કરતું હોય એક પ્રક્રિયા હોય, નિમિત્તે ચાલ્યા કરવાની છે એનો વિષય પ્રમાણે, પણ મારે એ આખા જ વિષયથી એક બાજુ નીકળી જઈ મારે સીધા ચાલવું છે. વર્તંત આ બધું એને એનું કાર્ય થયા કરે છે, મારે 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 રસ્તે ચાલવા. અંબ ઈશ આધીન ગતિ કહીને બધાને નિર્દોષ કરી દીધા. જે નિર્માણ છે, જે થવાનું જ છે, એ કોઈના હાથની વાત નથી, અટકી શકવાની નથી. આમ કહીને સૌને ભગવાને આશ્વાસન આપી દીધા.